તારીખ 10/10/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 383 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 320
પ્રશ્ન 383 216 પરિણામની સહજતા ઉપર પ્રશ્ન કર્યો છે કે સહજ પરિણામ એટલે શું, અને ખાસ કરીને પુરુષાર્થના વિષયમાં સહજતા એટલે શું. સહજ એટલે સ્વાભાવિકપણે અને એક અર્થ એનો થાય છે અકર્તાપણે, એક અર્થ થાય છે સ્વાભાવિકપણે, એક અર્થ થાય છે કર્તાપણે અકર્તાપણે. એની સામે પરિણામ પદાર્થ પોતે કરતો હોવાથી, પોતે પરિણામને કરે છે એ પ્રકારનું પણ કથન આવે. એટલે પુરુષાર્થને કરે છે, પુરુષાર્થને કરવો જોઈએ એમ પણ વાત આવે. શક્તિ અપેક્ષા એ જોઈએ તો બંને વિરુદ્ધ શક્તિ આત્મામાં છે. આત્મામાં પરિણામ કરવાની કર્તા શક્તિ પણ છે અને રાગાદી વિભાવ ભાવોને અને પરપદાર્થોના પરિણામને નહીં કરવાની અકર્તા શક્તિ પણ છે, અથવા અપરિણામી સ્વભાવની અપેક્ષા એ પરિણામની પણ અકર્તા શક્તિ છે, અને આખા દ્રવ્યની અપેક્ષા એ પરિણામનું પરિણમનશીલ પણ એવી કર્તા શક્તિ પણ છે. આત્મા પરિણામી પણ છે અને આત્મા અપરિણામી પણ છે, અને બંને શક્તિઓ અને બંને સ્વભાવ આત્મામાં છે. અને એવા વિરુદ્ધ અનેક વિરુદ્ધ ધર્મોને ધારણ કરવાની શક્તિ પણ આત્મામાં છે. એમ પદાર્થનું સ્વરૂપ વિચિત્ર બહુ છે, તેથી પદાર્થ વિજ્ઞાનમાં જૈન દર્શનમાં જે વિજ્ઞાન છે કેવળ જ્ઞાન અનુસારી હોવાથી સ્યાદવાદની પદ્ધતિથી બધું નિરૂપણ ચાલ્યું છે. અન્ય મતમાં સર્વજ્ઞપણું નહીં હોવાથી એવું વિચિત્ર સ્વરૂપ બૌદ્ધિક રીતે સ્વીકારવું મુશ્કેલ પડે છે, બુદ્ધિગમ્ય રીતે સ્વીકારવું મુશ્કેલ પડે છે. એટલે ઘણા બુદ્ધિશાળી માણસો ત્યાં થવા છતાં પણ આ વિષયની અંદર એકમત થતા નથી, ભિન્ન ભિન્ન મતો ચાલે છે અને ભિન્ન ભિન્ન મતો અનુસાર ભિન્ન ભિન્ન સંપ્રદાયો પણ ચાલે છે. મૂળી કથન પદ્ધતિ પણ સ્યાદવાદ પૂર્વની જે વ્યવસ્થિત હોવી જોઈએ, સ્યાદવાદની દ્રષ્ટિએ એવી કથન પદ્ધતિનો પણ ત્યાં કોઈ વ્યવસ્થા નથી. નથી વિજ્ઞાનની વ્યવસ્થા, નથી કથન પદ્ધતિની વ્યવસ્થા. બહુભાગ સંપ્રદાયો અંધશ્રદ્ધામાં ચાલે છે. આ પ્રશ્ન જૈન દર્શનના વિદ્વાનોમાં પણ વાદ વિવાદને ઊભો કરે છે ઘણી વાર, અને એવા વાદ વિવાદો ચાલે છે, અંદરોઅંદર પણ ચાલે છે. મેન્સરીની ભાષામાં પણ બે વાત આવે છે, કે નાયક સ્વભાવ સહજ છે પણ પુરુષાર્થ કરવો. શું કીધું? નાયક સ્વભાવ સહજ છે પણ પુરુષાર્થ કરવો, બે વાતને જેને મેળ ન ખાતું એવું લાગે. એવી જ રીતે તત્વ સહજ છે છેલ્લે કહે છે. 382મી શરૂઆતમાં એમ વાત કરી, છેલ્લે પણ એમ જ કીધું કે તત્વ સહજ છે પણ તેને પુરુષાર્થ તો પોતાને કરવાનો રહે છે. કૃત્રિમ વિકલ્પ દ્વારા તે થાય તેમ નથી, એટલે કરું 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 એમ કરીને થાય એમ નથી. પોતાના પુરુષાર્થની ગતિનો અને પોતાની પરિણતિને ગતિનો પલટો પોતે કરે છે, ત્યાં પાછો કરવાની વાત છે. કહેવું શું છે ત્યાં કે પરિણામ પદાર્થ પોતે કરે છે, એમાં તો કોઈ સવાલ નથી. પદાર્થના એક પદાર્થના પરિણામ કોઈ બીજો કરે એમ તો બની શકે નહીં. પરિણમે છે તો એ પરિણામ એક કાર્ય હોય તો એનો કરતા હોય હોય ને હોય જ, માટે એ પદાર્થ એનો કરતા છે. તો પણ એની અંદર જે સહજતા છે અને કૃત્રિમતા કર્તૃત્વ નથી, એવી વિકૃતિ નથી, એનું સ્વાભાવિકપણું શું અને એનું વિભાવિકપણું શું એ સમજવા યોગ્ય છે. અને એના માટે આ ચર્ચા ઉપડી છે. એ કેવી રીતે સમજવું? તો કે પુરુષાર્થની ગતિ છે, પુરુષાર્થ ઉલટામાંથી સૂંટો થાય છે, થાય છે ત્યારે કોઈ જીવ કરે છે એમ પણ બોલાય છે કે પુરુષાર્થ કરે છે અથવા એનો પુરુષાર્થ થઈ રહ્યો છે, ત્યારે એની સામે એક પ્રશ્ન ઉઠાવ્યો છે. અહીંયા 383મો પ્રશ્ન છે કે એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે, માટે સહજ કહ્યું. સહજ કહેવા પાછળ શું કારણ છે? નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું છે. ઉત્તર આપ્યો છે કે હા, એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે. નિરપેક્ષ નો શું અર્થ કરે છે જોઈએ આપણે. એવો પુરુષાર્થ નિરપેક્ષપણે થાય છે માટે સહજ કહ્યું છે. સહજ કહ્યું એટલે પુરુષાર્થ કોઈ બીજો કરી દે કે એની મેળે મેળે થઈ જાય તેમ નથી. મેળે મેળે થઈ જાય એટલે શું? કે ભાવના હોય નહીં અને પુરુષાર્થ થઈ જાય એમ નથી, કે ગમે ત્યારે ગમે તેને પુરુષાર્થ ચાલુ થઈ જાય અથવા કોઈ એને પુરુષાર્થ કરાવી દે એવું નથી. શું સહજનો અર્થ એવો નથી? શું પોતાની પરિણતિ પલટો ખાય તેમાં તેની ભાવના, તો ભાવનાનો વિષય લીધો છે, પોતાની પરિણતિ પલટો ખાય છે તેમાં પોતાની ભાવના એમ જ હોય કે આ એકત્વ બુદ્ધિને તોડું, ભેદ જ્ઞાન કરું, હું પુરુષાર્થ કરું, મારી પરિણતિ પલટો કેમ ખાય? પણ ભાવના એમ ન હોય કે એની મેળા એ થઈ જશે, એવી ભાવના ન હોય. જયારે થવું છે ત્યારે એની મેળાઈ થઈ જશે, ભગવાન જ્ઞાનમાં આવ્યું છે ત્યારે થઈ જશે, એવી ભાવના ન હોય. જેને સહજ થાય છે એને પણ ભાવનામાં એમ જ હોય છે કે મારું કાર્ય ક્યારે થાય, મારો પુરુષાર્થ ક્યારે કરું એમ, અથવા મારો પુરુષાર્થ ક્યારે જાગૃત થાય, મારો પુરુષાર્થ ઉલટો છે ચાલે છે એ ઉલટો ક્યારે થાય, અને સહજપણે પુરુષાર્થની મારી ગતિ સ્વરૂપ સન્મુખની કેવી રીતે ઉપડે, એ બધું ભાવનામાં હોય છે, જિજ્ઞાસામાં હોય છે, પછી કાર્ય થાય છે. એટલે પુરુષાર્થ ઉત્પન્ન જેને થાય છે, સહજ પુરુષાર્થ જેને ઉત્પન્ન થાય છે એને પણ આગળ પાછળ પરિણામો કેવા હોય છે એ પરિણામોનો ક્રમ જાણે ને સમજે નહીં અને એમને બફમાં ચાલે કે જ્યારે થવાનું હશે ત્યારે થઈ જશે, એવી રીતે કાર્ય થતું નથી. અથવા કોઈ એવી રીતે અવલંબન લઈએ કાળલબ્ધિનો, હોનહારનો, સર્વજ્ઞના જ્ઞાનનો, સ્વકાળનો એમ અવલંબન લઈએ ત્યારે એમ સમજવા યોગ્ય છે કે એને પુરુષાર્થ ઉત્પન્ન થવાને હજી ઘણી વાર છે. હજી એનો પુરુષાર્થ ઉપડે એવા કોઈ ચિહ્નો દેખાતા નથી. પણ જેને ભાવના થયા કરે પોતાના પરિણામો કેમ આગળ વધે, પોતાના પરિણામો શીઘ્રપણે ગુણવાન ગુણ ઉત્પન્ન થયા કરે, મારા આત્મગુણો ઉત્પન્ન થાય, વિકાસ પામે એવી ભાવના જેને રહ્યા કરે એ એમ સૂચિત કરે છે કે આ ભાવનાને વશ એનો સહજ પુરુષાર્થ પણ ક્યારેક ચાલુ થઈ જશે. એમ એની પૂર્વ પર્યાયો ઉત્તર પર્યાયની આગાહી કરી શકે છે, એનું ઇન્ડિકેટર છે. એટલે ભલે એ પરિણામો સહજ ઉત્પન્ન થવાના છે તો પણ પહેલાં આવી ભાવના હોય છે એમ જાણીને જેને ભાવના ન હોય એને સમજવું રહે છે કે તો પછી આપણો પુરુષાર્થ કેવી રીતે ઉત્પન્ન થવાનો. અને ભાવના હોય એને તો પ્રતીતિ આવે છે. જેને પોતાના આત્મકાર્યની ભાવના હોય છે એને ભાવનાવાળાને પ્રતીતિ પણ આવે છે કે મારી ભાવના શુદ્ધ છે તો જરૂર મારો પુરુષાર્થ ગમે ત્યારે પણ ઉત્પન્ન થવાનો સંભવ છે. અને એ કરતું તો બુદ્ધિ વિના સહજ પુરુષાર્થમાં આવી જાય છે, એવી રીતે કામ થાય છે. ભાવના પુરુષાર્થની ઉત્પાદક છે, બરાબર છે. આમ તો આત્મકલ્યાણની ભાવના મુમુક્ષુતાના પ્રત્યેક સ્તરના અને અધ્યાત્મની પ્રત્યેક ભૂમિકાની ઉત્પાદક મૂળમાં ભાવના છે. ભાવના લઈને કેવી કેવી પર્યાયો ઉત્પન્ન થાય છે તો સ્વાધ્યાયમાં એના કેટલાક બોલ લખાવેલા છે, તમે જ લખેલા છે, લખતા જાઓ. કોઈ કોઈ સ્વાધ્યાયમાં બોલ આવતા જાય, ભાવનાને કારણે આમ થાય છે, ભાવનાને કારણે એવા કેટલાક બોલ લખાવેલા છે. કેટલા છે મને યાદ નથી, હા 10-11 પર્યાયોનો વિષય લખાવેલો છે સ્વાધ્યાયમાંથી. એમ બધી ઉપરની ભૂમિકાના મૂળમાં ભાવના રહેલી છે અને એ ભાવનાને કારણે જ એ બધું ઉત્પન્ન થાય છે. અને એથી ભાવનાનું મહત્ત્વ ઘણું છે. અને બેનશ્રીનો તો ખાસ વિષય છે ભાવના. તો શું કહે છે, પોતાની પરિણતિ પલટો ખાય છે તેમાં પોતાની ભાવના હોય જ છે, એમ જ હોય કે આ એકત્વ બુદ્ધિને હું તોડું અથવા મારી એકત્વ બુદ્ધિ તૂટો મટો, વેદ જ્ઞાન કરું અથવા મને વેદ જ્ઞાન પ્રાપ્ત થાવ, વેદ જ્ઞાનને મારી દશા આવો અને હું પુરુષાર્થ કરું અથવા મારો સહજ પુરુષાર્થ જાગ્રત થાય. મારી પરિણતિ પલટો કેમ ખાય એવી ભાવનાને જિજ્ઞાસા હોય જ છે. અથવા મારી એકત્વ બુદ્ધિ કેમ તૂટે, મને ભેદ જ્ઞાન કેમ ઉત્પન્ન થાય, મારો સહજ પુરુષાર્થ સ્વરૂપ સન્મુખનો પુરુષાર્થ કેમ ઉત્પન્ન થાય એવી બધી ભાવના હોય જ છે. પણ ભાવના એમ ન હોય કે તેની મેળાએ થઈ જશે, એવા ભાવ ન હોય, થઈ જશે એની મેળાએ થવો છે ત્યારે. એવા જીવને એટલા માટે એ કાર્ય નથી થતું કે એ જીવ બીજે તો કર્તૃત્વ બુદ્ધિએ અને બીજી પોતાની સાંસારિક ભાવનાઓ અનુસાર પુરુષાર્થ ભૂલતી દિશામાં કરી રહ્યો હોય છે એનું એને ભાન હોતું નથી, પણ એની એને રુચિ હોવાથી ત્યાં એ કાર્ય કરી રહ્યો હોય છે, અને પોતાના સ્વકાર્યની અરુચિ હોવાથી ત્યાં છળ પકડે છે કે એની મેળે થવું છે ત્યારે થશે, સર્વજ્ઞના જ્ઞાનમાં આવ્યું હશે ત્યારે થશે, સ્વકાળ પાકશે ત્યારે થશે, કાલડબ્ધિ આવશે ત્યારે થશે, કાર્ય તો સહજ થવાનું છે, એ બધું છળ પકડાય છે ત્યાં. એ બધા સિદ્ધાંતો જરૂર છે પોતપોતાના સ્થાનમાં, પણ અસરળતાથી ગ્રહણ કરવા યોગ્ય નથી. કોઈ પણ સિદ્ધાંત સરળતાએ ગ્રહણ કરવા યોગ્ય છે, અસરળતાએ ગ્રહણ કરવા યોગ્ય નથી. પુરુષાર્થ કરવો એવી ભાવના જેને હોય તેને પરિણતિ જ પલટો ખાય છે. એવી ભાવના ન હોય પણ પુરુષાર્થની જેને ભાવના હોય તેની પરિણતિ જ પલટો ખાય છે. જેને પુરુષાર્થની ભાવના ન હોય એની પરિણતિ પલટો ખાતી નથી. એટલે ભલે એ સહજ પુરુષાર્થ ઉત્પન્ન થાય છે પણ એ પહેલાં ભાવના હોય છે. એવી ભાવના જેને નથી હોતી અને તેની મેળાએ થશે એવું હોય, એવા ભાવ હોય, તેની પરિણતિ પલટો ખાતી જ નથી. એને અવલંબન ખોટું લીધું છે, એની પરિણતિ નહીં ઉત્પન્ન થાય, એને પુરુષાર્થ નહીં ઉત્પન્ન થાય, એ વાત સ્પષ્ટ છે. જેને એમ ભાવના હોય કે મારે આ નથી જોતી, નથી જોતું, જેને એમ ભાવના હોય કે મારે આ નથી જોતું, વિભાવથી છૂટું પડવું છે, મારે ભેદ જ્ઞાન કરવું છે, મારે જ્ઞાયકને ઓળખવો છે, એવી પુરુષાર્થ કરવાની ભાવના જેને હોય તેની જ પરિણતિ પલટો ખાય છે. એવી ભાવનાને પુરુષાર્થની સાથે સંબંધ છે. ભાવનાને પુરુષાર્થની સાથે કારણ કાર્ય સંબંધ છે. પુરુષાર્થરૂપી કાર્ય અને ભાવના એનું કારણ. એટલે એ જ વાત આખા પ્રશ્નમાં, એ જ વાત ભાવનાની જ મુખ્ય કરી છે. જેની ભાવના એવી હોય કે તેની મેળા એ થશે યત્ન સાધ્ય નથી, તો તેની પરિણતિ પલટો ખાતી જ નથી. ભાવનાને પુરુષાર્થની ગતિ સાથે સંબંધ છે, કારણ કાર્ય સંબંધ છે. એટલે શું તાત્પર્ય નીકળ્યું કે પુરુષાર્થ છે એ નિરપક્ષપણે થાય છે, એનો અર્થ શું? કે સહજતા દર્શાવવા માટે એ વાત છે. પણ સહજતા કઈ માટે? ભાવના નથી હોતી અને જ્યારે થવાનું હોય ત્યારે થાય છે, એવું કોઈ છળ પકડવાની વાત એમાં છે જ નહીં. જેને ભાવના હોય એને જ પુરુષાર્થની ઉત્પત્તિ થાય, ભાવના ન હોય એને પુરુષાર્થની ઉત્પત્તિ કદી થાય જ નહીં. ભાવનામાં એવું આવું, હું આમ કરું, હું આમ કરું, ભેદજ્ઞાન કરું, પુરુષાર્થ કરું, એવો વિકલ્પ ઉઠે. મારે મારું કામ કરવું છે, એવા બધા વિકલ્પ એવા ઉઠે. તેમ છતાં પણ કર્તૃત્વ બુદ્ધિનું જોર હોય તો કાર્ય નથી થતું, અને કર્તૃત્વ બુદ્ધિનું જોર ન હોય તો કાર્ય થાય છે. ત્યારે એ હવે એક તો પરિણામની વાત, પરિણામ કરવાની વાત, અને કર્તૃત્વ ન કરવું, આ વાત થોડી કઠણ પડે છે, અઘરી પડે છે એ ભૂમિકામાં. તો પણ જેની યથાર્થ ભાવના છે એને કર્તૃત્વનું જોર નથી. એટલા માટે પદાર્થનું વિજ્ઞાન બરાબર સમજાવવામાં આવે છે. એકલો ઉપદેશ બોધ જૈન દર્શનમાં નથી, ઉપદેશ બોધ સિદ્ધાંત બોધને સાથે સંકળાયેલો છે હંમેશા હંમેશા. જેમ કે સંસારના તમામ જીવોને પંચેન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ છે અને એ સુખ બુદ્ધિને લઈને જે પંચેન્દ્રિયના વિષય પ્રત્યેના પરિણામો ઉત્પન્ન થાય છે એ બધા પરિણામો વિભાવ પરિણામો વિકારી પરિણામો ઉત્પન્ન થાય છે. બુદ્ધિગમ્ય રીતે સમજાય એવી વાત હોવાથી તમામ ધર્મ મતો એ બધા વિભાવોને દોષ સમજે છે, અવગુણ સમજે છે અને એનો નિષેધ પણ કરે છે અને એ પ્રકારનો ઉપદેશ લગભગ બધા ધર્મ મતોમાં ચાલ્યો છે. કેમ કે સમજી શકાય એવી વાત છે કે આ અયોગ્ય વાત છે, યોગ્ય નથી. શું જૈન દર્શનમાં પણ એવો ઉપદેશ ચાલ્યો છે અને એટલા માટે ઉપદેશનું સામ્ય પણ લોકો જોવે છે અને સરખામણી પણ કરે છે. ભાઈ તમે કયો છો, એવું અમે કહીએ છીએ, અમે કહીએ છીએ, એવું તમે કયો છો? તો કઈ નહીં. એક બહુ સરસ વાત કૃપાળુદેવે 254 પત્રમાં કરી છે કે જગતના સુખોમાં અલ્પ પણ સુખ બુદ્ધિ મુમુક્ષુને બુદ્ધિ એટલે અભિપ્રાય ન રહે તો એ પદાર્થ નિર્ણયને પામે એટલે એને બીજ જ્ઞાનની પ્રાપ્તિ થાય. 254માં પત્રમાં છેલ્લું બીજ જ્ઞાન લીધું છે. તો જ્યાં એ મુદ્દો ચર્ચાનો આવ્યો ત્યારે એમણે પદાર્થ વિજ્ઞાન સાથે લીધું કે એ બુદ્ધિ કેવી રીતે ઊભી છે, શા માટે ઊભી છે, ક્યાંય ને ક્યાંય સુખ બુદ્ધિ શા માટે છે, કોઈને કોઈ પદાર્થમાં સુખ બુદ્ધિ કેમ થાય છે? કે આત્મા સદ પરમાનંદ સ્વરૂપ છે એમ જ્યાં સુધી અંદરમાં આવતું નથી ત્યાં સુધી સુખ બુદ્ધિ ઊભી રહે છે. એટલે પદાર્થ વિજ્ઞાન લીધું કે આત્મા શાશ્વત પરમાનંદ સ્વરૂપે છે, ત્રિકાળ પરમાનંદ સ્વરૂપે છે એટલે અત્યારે પણ પરમાનંદ સ્વરૂપે છે. એવી બુદ્ધિમાં જ ઓલી સુખ બુદ્ધિનો અભાવ થાય. એટલે ઉપદેશને કોની સાથે સાંકળ્યો? સિદ્ધાંત જ્ઞાનની સાથે, પદાર્થ વિજ્ઞાન સાથે સાંકળ્યો. એટલે જૈન દર્શનમાં ઉપદેશ બોધ પણ વસ્તુના સ્વરૂપના વિજ્ઞાન અનુસારી છે, જે બીજે ક્યાંય નથી અને તો જ ટકી શકાય ઉપદેશમાં. જો એવું સ્વરૂપ જ્ઞાન ન હોય તો ઉપદેશમાં કોઈ ટકી ન શકે. કોના આધારે ટકે? વિજ્ઞાન છે એ ઠોસ આધાર છે, વસ્તુનું સ્વરૂપ છે કે જેના આધારે સાદી અનંતકાળ રહી શકાય છે. નહીંતર ટેમ્પરરી ક્ષણિક વૈરાગ્ય આવે, ક્ષણિક ઉપદેશ લાગુ પડે અને પાછા પરિણામ પલટાઈ જાય. એટલે ત્યાં કોઈ શાશ્વિદ્ધિને નથી પામતા એનું કારણ આ છે. ઉપદેશ તો અંગીકાર કરે છે, ઉપદેશ લાગે, ઉપદેશની અસર થાય ત્યારે ત્યાગ વૈરાગ બધું જોવામાં આવે તમને, પણ આગળ શું, છેવટે શું? કે છેવટે એનું પરિણામ કાંઈ નથી. એવી ભૂલ જૈન દર્શનમાં કોઈ કરે, દ્રવ્યલિંગી થાય તો નોમી ગ્રેવક સુધી જાય પણ પાછો પરિભ્રમણના ચક્કરમાં એ નોમી થાય. એટલે અહીંયા વસ્તુનું વિજ્ઞાન અને પરિણમનનું કાર્ય બેને સાંકળવામાં આવે છે. એટલે મુમુક્ષુની ભૂમિકામાં પણ જેને પોતાનું કાર્ય કરવું છે અથવા પોતાના અવગુણને દોષને દુઃખ ટાળવા છે, સદગુણને આત્મશાંતિ ને સુખ ઉત્પન્ન કરવા છે, એવું પ્રયોજન પરિણામમાં હોવા છતાં એ પ્રયોજન વસ્તુના વિજ્ઞાનને અનુસરીને, વસ્તુ સ્વરૂપને અનુસરીને એ થવાનું છે. એ કાર્ય, નહીતર એ પ્રયોજન પણ સિદ્ધ થતું નથી સમ્યક પ્રકારે. અને એ સમ્યક પ્રકારે સિદ્ધ થવા અર્થે પરિણામમાં કાર્ય કરવું છે, પણ અકર્તાપણોને અસહજતા જે વસ્તુનું સ્વરૂપ છે એ સમજવું રહે છે. સહજતા અકર્તાપણું એ વસ્તુનું સ્વરૂપ છે. અથવા જ્ઞાન દશામાં કેવળ જ્ઞાતાપણું એ જ ઉપાદેય છે, અને જ્યાં જ્ઞાતા દ્રષ્ટા રહીએ ત્યાં કર્તૃત્વ ઉત્પન્ન થતું નથી. જે જ્ઞાતા છે તે કરતા ન થાય, ને કરતા છે તે જ્ઞાતા ન થાય. બનારસીદાસજી એના ઉપર ચોપાઈ લખે છે. એ તો વાત રહી જ્ઞાન અપેક્ષાએ, દ્રષ્ટિ અપેક્ષાએ તો બહુ જબરદસ્ત સિદ્ધાંત છે કે દ્રષ્ટિનો વિષય જ કુટસ્થ અને અપરિણામી છે, અને જે દ્રષ્ટિનો વિષય છે એ જ આત્માનું મૂળ સ્વરૂપ છે, પોતાનું સ્વરૂપ છે. એ ક્યાં કરતા પણ ઊભું થાય, પરિણામનું કર્તૃત્વ જ ખલાસ થઈ જાય. જ્યાં ચતુર્થ ગુણ સ્થાને અથવા મોક્ષ માર્ગના પહેલા ગુણ સ્થાને, જે ચોથું ગુણ સ્થાન છે આમ ક્રમમાં, જ્યાં સ્વરૂપ દ્રષ્ટિ થઈ ત્યાં પરિણામનું કર્તૃત્વ ચાલ્યું છે, અને આપોઆપ પરિણામ શુદ્ધ થવા લાગ્યા સ્વરૂપ દ્રષ્ટિને લીધે, સ્વરૂપ દ્રષ્ટિને કારણે. આ એક પ્રતિપાદનની સંકલ્પના પણ અદ્ભુત અને આશ્ચર્યકારી છે, અને સમ્યક દ્રષ્ટિ પોતે પણ અદ્ભુત અને આશ્ચર્યકારી છે. અને એનો વિષય જે શુદ્ધ આત્મા, સહજ આત્મા છે, એ પણ અદ્ભુત અને આશ્ચર્યકારી છે. આવું બધું છે આની અંદર. એટલે અહીંયા ભેદ જ્ઞાન કરવું છે, પુરુષાર્થ કરવો છે એવી ભાવનામાં આવે છે મુમુક્ષુ જીવ, તો પણ એને એ લક્ષમાં હોય છે, પ્રથમથી જ લક્ષમાં હોય છે કે પરિણામમાં કરવું 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 એનું જોર મારે ભાવના હોય તો પણ એ થવાની ભાવના છે, કર્તૃત્વના જોરવાળી ભાવના નથી. મને કેમ થાય એમ ભાવના છે, પછી વિકલ્પમાં હું કેમ કરું એમ આવે ખરું, પણ કર્તૃત્વનું જોર ન હોય. અને કર્તૃત્વનું જોર હોય ત્યાં સિદ્ધાંત જે સહજ અકૃત્રિમ સ્વાભાવિકપણાની અકર્તાપણાનો જે સિદ્ધાંત છે એની સાથે મેળ નહીં ખાતો હોવાથી, કર્તૃત્વ એની સાથે વિરુદ્ધ જતો હોવાથી એ ભાવનામાં યથાર્થતા નહીં રહે. ભાવના થવી અને ભાવના યથાર્થ થવી એ બે વાત સમજવા જેવી છે. ભાવના તો થાય, દરેકને થાય, પણ એ ભાવના યથાર્થ થવી જોઈએ, યથાર્થ હોવી જોઈએ. એ યથાર્થતા ઉપર સફળતાનો આધાર છે. અથવા બીજી રીતે વિચારીએ કે કહીએ તો મુમુક્ષુની ભૂમિકાની યથાર્થતા એ જ એ ભૂમિકાની સમ્યકતા છે. અથવા જ્ઞાન દશાની સમ્યકતાનું મૂળ કારણ મુમુક્ષુની ભૂમિકાની યથાર્થતા છે, કે જે યથાર્થતાનો વિકાસ થઈને, એનું ડેવલપમેન્ટ થઈને સમ્યકતામાં પરિણમે છે. એ રીતે એને પોતાનું સ્વકાર્ય કરવું છે, તેને ચારે પડખેથી સત્સંગ યોગે આવું તો વિષય સમજીને આગળ ચાલવું રહે છે. હા, એને સમજવામાં એમ છે કે પહેલેથી લક્ષમાં વાત છે, એ વખતે તમારું લક્ષ છે કે જે કાંઈ થવાનું છે એ સહજ થવાનું છે અને એમાં અકર્તાપણું મુખ્ય રહેવાનું છે. જે કાંઈ સમ્યક રૂપી કાર્ય થવાનું છે એમાં અકર્તાપણું મુખ્ય રહેવાનું છે અને સહજ પરિણામ થવાના છે, પરિણામની સહજતાની મુખ્યતા છે આગળ ઉપર. એ વાતનું લક્ષ્ય અત્યારે છે કે નથી એમ. બીજો દ્રષ્ટાંત આપ્યો કે તમે અહીંથી નીકળ્યા, ચાલો છો, તમારા ઘરે, ત્યારે તમારે અહીંથી નીકળીને જવું છે, અહીંથી તમે તમારા ઘરે જશો તો તમારું લક્ષ્ય છે એ તમારા ઘરે જવાનું છે. છતાં પણ ચાલતી વખતે તમારો ઉપયોગ પણ સમજીને ચાલો છો. પથરો આવે તો પથરા ઉપર બૂમ મૂકી દો, કાંકરો આવે તો દડી જાય તો તમે પડી જાઓ. પછી ઈશ્વર ટ્રાફિક હોય છે, આટલું તો નીચે જમીનમાં, હવે સામે માણસો અને વાહનો ચાલતા હોય છે, પાછળથી પણ આવતા હોય છે, સામેથી પણ ચાલતા હોય છે, તો તમે કોઈની સાથે અથડાવ નહીં, ભટકાવ નહીં. પછી જ્યાં વાંક વળાંક આવતો હોય ત્યાં તમે ટર્ન લ્યો છો, એ પણ ઉપયોગપૂર્વક લ્યો છો. જ્યાં વળવું છે તમારા ઘર બાજુના જે વળાંક આવતો એ બધા વળાંક પણ તમે વળો છો, છતાં તમારું લક્ષ્ય ઘરે જવાનું રહે છે. અને એ લક્ષ્યપૂર્વક જ તમારી ચાલ હોય છે, તમારો એક એક કદમ તમારા લક્ષ્યપૂર્વક હોય છે. સાવધાની વર્તમાન ચાલની પ્રવૃત્તિમાં છે અને લક્ષ તમારા ઘરે જવાનું છે, એમ સાથે એમ જ્ઞાનમાં હંમેશા હંમેશા કોઈ પણ કામ કરતી વખતે બે વાત હોય જ છે. વેપાર ધંધો કરે છે એમાં શું છે કે તમારું લક્ષ કમાવામાં છે, ઘણું કમાવામાં છે, વધુ ને વધુ કમાવામાં છે, વધુ વધુ નફો મેળવવામાં. અને પ્રવૃત્તિ તમે કોઈ વાર ખરીદી નહીં કરો છો, કોઈ વેચાણ નહીં કરો છો, કોઈ વાર પેમેન્ટ લ્યો છો, કોઈ વાર પેમેન્ટ દ્યો છો, કોઈ વાર તમે હિસાબ લખો છો, કોઈ વાર તમે બીજી માલની વ્યવસ્થા રાખો છો, કાચા પાકા માલની વ્યવસ્થા રાખો છો, ઇન્ડસ્ટ્રી હોય તો કાચા પાકા માલની વ્યવસ્થા રાખો છો, પાકો માલનો ભરાવો ન થવો જોઈએ, અથવા બધું બરાબર સાયકલ બરાબર ચાલે એવી રીતે મેન્ટેન થવું જોઈએ, એમ અનેક પડખાથી તમે પ્રવૃત્તિ કરતા હો તો પણ તમારું સળંગ લક્ષ્ય એક જ છે કે મારે કમાણી કરવાની છે. આમાંથી આમ કરીને પણ કમાણી કરવાની છે, આમ કરીને પણ કમાણી કરવાની, આમ કરીને પણ કમાણી કરવાની. ઘરાક સારો આવે ને એની પાછળ ખર્ચો કરી નાખે તો પણ કમાણી કરવાની છે, એટલે તો ખર્ચો તો ચોખ્ખો લોસ છે. બહુ સારો ગ્રાહક આવે તો બહુ સારો ખર્ચ કરે એની પાછળ, એટલો ખર્ચ ઘરના મેમ્બર માટે ન કરતો કે આ ગ્રાહક એવા છે ને કે એને તાજમહાલ હોટલમાં ઉતારવા જેવા છે, બહુ મોટું કામ આપણને આપે છે. ઘરવાળાને તાજમહાલ હોટલમાં ન લઈ જતા હોય, એને સાદી રેસ્ટોરન્ટમાં લઈ જતા હોય, તો એની પાછળ કમાવાનો આશય છે. તો દરેક પ્રવૃત્તિમાં બે, જ્ઞાનમાં બે પ્રકાર એક સાથે હોય જ છે. તો તમારે અવડું મોટું કામ કરવું છે, આખા સંસારનો અભાવ કરવો છે, ઉથલાવી નાખવો છે, મૂળમાંથી કાપી નાખવો છે અને ઠેઠ સિદ્ધાલય સુધી નિર્વાણ પદે પહોંચવું છે, તો તમને બે વાત સાથે ખ્યાલમાં હોવી જોઈએ કે ન હોવી જોઈએ કે એટલું કરું 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 ભાવનામાંથી આ કરે. કર્તૃત્વ બુદ્ધિ મળશે એટલે વિકલ્પ તો એવી રીતે આવશે કરવાનો, પરિણામને કરવાનો વિકલ્પ આવશે, પણ એની મર્યાદા હોવી જોઈએ કે આ જે જ્ઞાન દશા પ્રાપ્ત કરવી છે એમાં સહજપણું, અકર્તાપણું, જ્ઞાતાપણું એ બે દશાના મુખ્ય ફેક્ટર છે. તો કર્તૃત્વ છે એની વિરુદ્ધ જાય, કૃત્રિમતા એની વિરુદ્ધ જાય, તો એની વિરુદ્ધતાની સાવધાની રહેવી જોઈએ કે ન રહેવી જોઈએ? ચાલતા ચાલતા પડી ન જવાય એની સાવધાની રહેવી જોઈએ કે ન રહેવી જોઈએ? ઉતાવળે ચાલવું હોય તો પણ બધી સાવધાની રાખવી પડે, જલ્દી ચાલવું હોય તો સાવધાની રાખવી પડે, દોડવું હોય તો સાવધાની રાખવી પડે, કે એવી મોટી ફલાંગ નથી ભરવી કે હાલતા હાલતા પડી જઈએ, દોડતા દોડતા પડી જઈએ. એમ દરેક કાર્યમાં આપણે આપણી શક્તિનો વિચાર કરીને વેપાર કરીએ છીએ. સીધો સટ્ટો આપણે ખેલો નથી કરતા, એવું તેજી છે તો આખા ગામનો માલ લઈ લ્યો, હારી જાઓ, તમે નફો તમારા ગજા કરતા વધારે ધંધો કરવા જાઓ તો તમે હારી જાઓ, સીધી વાત છે. એટલે ત્યાં જેમ વિવેક કરવામાં આવે છે, એમ અહીંયા પણ બધા પડખાનો વિવેક કરીને મોમુક્ષુ જીવ ચાલે છે. પરિણામ પણ વેપાર જ છે. જેમ વેપારમાં સાવધાની છે, ત્યાં તો આપણા કંટ્રોલની વાત નથી, પ્રારંભ પ્રમાણે થાય છે બધું, ગમે એટલી ચતુરાઈ હોય તો, વિચક્ષણતા હોય, હોશિયારી હોય તો. અહીંયા તો બરાબર જો જીવ શુદ્ધ ભાવનાથી, શુદ્ધ અંતઃકરણથી જો કાર્ય કરે છે તો એને બધા પ્રકારની સાવધાની પણ સહજ જ રહે છે. આપણે ચર્ચા કરી એ વિશે થોડુંક એમ લાગે તો બહુ બુદ્ધિવાળા હોય તો સમજાય ને નિત્રામાં તો ઘૂંચવાળો પડી જાય એવું લાગે કે આમાં તો કેટલા બધા પડખાથી વાત છે ને કેટલું બધું ધ્યાનમાં રાખવું ને આ તો એટલી આપણે બુદ્ધિ હોય ન હોય એવું કોઈને મૂંઝવણ થાય. હં તો કે કાંઈ વાંધો નહીં, એની પણ એક માસ્ટર કી છે. અંતઃકરણની શુદ્ધિ હોય ત્યાં સહજ શુદ્ધ ભાવના વિરુદ્ધ કાંઈ પણ પરિણામની અંદર સહેજે પણ પરિણામ એ શુદ્ધ અંતકરણની ભાવનાથી આગું પાછું થાય, ભલે કર્તૃત્વ ભાવે કે કોઈ પણ પ્રકારે, એટલે એની ભાવનામાં લાલ બત્તી થાય છે, સિદ્ધિ છે, ભાવનાને ઠેસ લાગે છે, એ જીવ જાગૃત થઈ જાય છે. એમ ન હોય એને નકાર આવે, એમ ન હોય એને નકાર આવે. એ શુદ્ધ અંતઃકરણ વાળાને સૂજ આવે છે, એમ કે છે. એને શું કીધું? સૂજ આવે છે. એને ખબર પડે છે કે આ મારા પરિણામ મને હિતકારી છે, આ પરિણામ મને અહિતકારી છે. એવી સૂજ શુદ્ધ અંતઃકરણ વાળાને આવે છે. અને એ અંતઃકરણની શુદ્ધિ પરિભ્રમણની ચિંતનાને વેદના વિના કોઈને ઉત્પન્ન થઈ નથી, કોઈને ઉત્પન્ન થતી નથી, કોઈને ઉત્પન્ન થવાની નથી. એટલે બે પત્રો એના ઉપર આવ્યા 86 અને 195માં. ત્યારે જ અંતઃકરણની શુદ્ધિ થાય છે, પછી શું કરવું તે સમજાય છે, એટલે પછી શું જ આવે છે. એવી રીતે એની પણ ચાવી છે. એમાં કોઈ બુદ્ધિ કૌશલ્યની જરૂર છે એમ નથી કે ભાઈ કૃત્રિમતાને સહજતા, કૃત્રિમતાને સહજતાની આટલી બધી ચર્ચા કરી તો અમને તો સમજાય ને ન સમજાય, ખબર શું પડે, અમારે ચેક કેવી રીતે કરવું, કાંઈ જરૂર નથી. અંતઃકરણની શુદ્ધિમાં આવતું પછી આ પિષ્ટપિંજણની તને જરૂર નહીં પડે કે કૃત્રિમતાની કેટલી ચર્ચા કરવી ને સહજતાની કેટલી ચર્ચા કરવી ને એના કેટલા પડખાને કેટલું બધું ધ્યાન રાખવાનું, કેટલું બધું સમજવું. એનો પણ રસ્તો નાનીઓએ અનુભવ સિદ્ધ રીતે બતાવ્યો છે, દર્શાવ્યો છે, અને એમના બતાવેલા દર્શાવેલા માર્ગે ચાલો તો સિદ્ધિ આપોઆપ છે, સફળતા આપોઆપ છે. કેમ કે યત્ન સાધ્ય નથી એમ પણ શાસ્ત્ર વચન છે, અને એ પણ અધ્યાત્મ શાસ્ત્રનું વચન છે. અને હે જીવ તમે પુરુષાર્થ કરો, હે જીવો તમે પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો, જાગૃત થાઓ, એવો ઉપદેશ પણ સત્શાસ્ત્રનો જ ઉપદેશ છે બધો. છતાંય ક્યાંય વચન વિરોધતા નથી. પુરવાર પર અવિરોધ વચન એ બધા ભાવનામાં આવીને, યથાર્થ ભાવનામાં આવીને સમજવા જોઈએ, સમજાવવા જોઈએ. અને જો એ યથાર્થ ભાવના નહીં હોય, આત્મકલ્યાણની અંતઃકરણની શુદ્ધિ નહીં હોય, તો આ જ બધા શાસ્ત્રો વચનને ની વિરુદ્ધતા દેખાશે અને ક્યાંય સમાધાન જીવને નહીં થાય અને અંદર ને અંદર અટવાશે. કોણ અટવાય છે? કે જેની અંતઃકરણની શુદ્ધિ નથી તે. કોણ અટવાતું નથી? અંતઃકરણ જેનું શુદ્ધ છે એને વાંધો નથી. એને બધા ન્યાયો સવળા જ ઉતરે છે, બધા સિદ્ધાંતો એને સવળા જ બેસે છે અને બધું અંદરથી જ બધું સવળું સૂગે છે. આત્મભાવનામાં આવેલો એટલે આપણે પહેલું આત્મભાવના લેવાના હતા. આત્મભાવનામાં આવેલો જીવ એનો આત્મા જ અંદરથી એવી રીતે તૈયારી કરે છે કે એને બધું સવળું સૂજે ને એનું બધું સવળું જ પડે ને સૂટું ચાલે, એને ઊંટું ન ચાલે. આવું ભાવનાનો બહુ સુંદર કાર્ય છે અને મહત્વ છે. અને પુરુષાર્થાદી બધા પરિણામોના મૂળમાં એ ભાવના રહેલી છે. એટલે બહેનશ્રીએ પણ ભાવનાની જ વધારે ચર્ચા કરી છે, ચર્ચા પોતે ભાવનાની કરી છે. અહીં સુધી રાખશે. પછીનો પુરુષાર્થ, પછીનો પ્રશ્ન પણ પુરુષાર્થ કરવાની ભાવનામાં ક્યાંક કરતું તો બુદ્ધિ થઈ જશે એવી બીક અંદર રહ્યા કરે છે, એનું શું કરવું? ચર્ચા એવી રીતે જ નીકળી છે. આગળ જોઈએ આપણે શું ખુલાસો કરે છે બેન સર કાલના સર.